તારીખ 30/12/1997 શ્રી સમયસાર ગાથા 181, 182 અને 183 ઉપર પૂજ્ય ભાઈશ્રીનું શ્રવણ બેલગોલામાં પ્રવચન.
સમયસાર પરમાત્મા સંવર અધિકાર છે. શરૂઆતની ત્રણ ગાથા 181, 182, 183. સંવર એટલે શું? સંવર એટલે આત્મશુદ્ધિ. આત્મામાં શુદ્ધિ ઉત્પન્ન થાય એને સંવર કહે છે. શુદ્ધિ ક્યારે ઉત્પન્ન થાય કે અશુદ્ધિ રોકાઈ જાય ત્યારે. અશુદ્ધિને આશ્રવ કહે છે. અશુદ્ધિ જે ઉત્પન્ન થતી હતી એને આશ્રવ કહે છે. આશ્રવના નિરોધપૂર્વક એટલે આશ્રવ અટકી જાય. નિરોધ એટલે અટકવો. ઉત્પન્ન થતી જે આત્મશુદ્ધિ એને સંવર કહે છે. એ રીતે અસ્થિથી શુદ્ધિ કહે છે, નાસ્તિથી શુદ્ધિનો અશુદ્ધિનો નાશ એનું નામ સંવર. આથી ભાવની વાત. એની સામે દ્રવ્યમાં કર્મની વાત છે. નવા કર્મ બંધાતા જ ક્યાં તે સંવર. નવા કર્મ જે બંધાવાના હતા એ ન બંધાણા એનું નામ સંવર કર્યો, કર્મનો સંવર કર્યો એમ કહે છે. એમ ત્રણ પ્રકારે સંવરની વાત શાસ્ત્રની અંદર, આગમની અંદર શાસ્ત્રકારો કરે છે. જ્યાં ભાવની વાત ચાલતી હોય ત્યાં ભાવની સમજવી, જ્યાં કર્મની વાત ચાલતી હોય ત્યાં કર્મની સમજવી. અહીંયા ભાવની વાત છે, મુખ્યપણે અહીંયા ભાવની વાત છે. અહીં સંવર અધિકારની શરૂઆતમાં જ ભગવાન કુંદકુંદાચાર્ય સકળ કર્મનો સંવર કરવાનો ઉત્કૃષ્ટ ઉપાય જે ભેદ વિજ્ઞાન તેની પ્રશંસા કરે છે. હવે શું કહે છે કે સકળ કર્મનો સંવર થાય એટલે મોક્ષ થાય. બધા જ કર્મનો સંવર, કોઈ કર્મ ન આવે ત્યારે જૂના તો ઉદયમાં આવીને ખરી જવાના છે. એ બધા જ કર્મનો સંવર થવાનો ઉપાય એક જ છે, ભેદ વિજ્ઞાન. ભેદ વિજ્ઞાનથી જ સંવર થાય, એ સિવાય ન થાય. એટલે અહીંયા આચાર્યદેવ ભેદ વિજ્ઞાનની ચર્ચા કરશે. અધિકાર સંવરનો છે, ચર્ચા એ સંવરનું કારણ ભેદ જ્ઞાન છે એને કરશે. સમયસારમાં આ પદ્ધતિ છે, કારણ પૂર્વક કાર્યનું સ્વરૂપ બતાવવું એમની પદ્ધતિ. આ છે શૈલી, આ છે. દરેક બાબતમાં કારણના ઊંડાણમાં જશે. તમને શરદી થઈ એમ શું તાવ આવ્યો એમ નહીં, શું કરવા તાવ આવ્યો? લૂ લાગે કે શરદી થઈ કે પેટમાં બાદી થઈ કે બીજું કાંઈ કારણ ઊભું થયું, મચ્છર કરડ્યા, મેલેરિયા થશે, કારણમાં પહેલાં જશે. આ કુંદકુંદાચાર્યની પણ શૈલી છે અને અમૃતચંદ્રાચાર્યની પણ એ શૈલી છે. એટલે અમૃતચંદ્રાચાર્ય તો પૂર્વજે સૂત્ર કરતા કુંદકુંદાચાર્ય છે, એની શૈલીને પોતે સાંગોપાંગ પકડી લીધી છે, સમજી લીધી છે. અને તેથી એમની શૈલીથી પોતે ટીકા કરી છે. જે શાસ્ત્રને કરે છે એ શાસ્ત્રને પ્રવચનસારમાં પ્રવચનસારની શૈલીથી કરી છે, સમયસારમાં સમયસારની શૈલીથી ટીકા કરી છે, પંચાસ્તિકાયમાં પંચાસ્તિકાયની શૈલીથી ટીકા કરી છે. ટીકા કરનાર એક જ આચાર્ય છે અને મૂળ સૂત્રકર્તા પણ એક જ આચાર્ય છે, કુંકુંદાચાર્ય. પણ અમૃતચંદ્રાચાર્ય પણ એક બહુ સમર્થ આચાર્ય થયા, ત્યાર પછી 1100 વર્ષે થયા. અને એમને કુંકુંદાચાર્યના સૂત્રો ઉપર ભક્તિ થઈ, બહુમાન આવ્યું. બંને આચાર્ય છે તો શું ક્યાંક બહુ સમર્થ આચાર્ય થઈ ગયા જેમણે આવા સૂત્રો ગૂંથ્યા છે, પોતે એમની શૈલીને સમજ્યા છે અને એની ટીકા પણ એમણે સંસ્કૃતમાં કરી છે. કુંદકુંદાચાર્ય પ્રાકૃતમાં ગાથાઓ લખી છે. અમૃતચંદ્રાચાર્ય એના ઉપર સંસ્કૃત શ્લોક પણ કર્યા છે, ગાથાના શ્લોક કર્યા છે, વિશેષ શ્લોક કર્યા છે અને ટીકા પણ સંસ્કૃતમાં જ લખી છે. ભેદ વિજ્ઞાનની પ્રશંસા કરે છે એટલે ભેદ વિજ્ઞાન કરવા યોગ્ય છે. જેને સંવર કરવો હોય, આત્મશુદ્ધિ કરવી હોય, તેને ભેદ વિજ્ઞાન કરવું જોઈએ એમ કહેવા માગે છે. મૂળ ગાથા છે, ઉવોગે ઉવોગો કોહાદીશુ નથી કોવી ઉવોગો કોહે કોહે ચેવ વિઉવોગે નથી ખલુ કોહો અઠ વિયપે કમે નો કમે ચોવી નથી ઉવોગો ઉવોગમ્ય કમમ નો કમમ ચાવી નો અથી ઇદમ તુ અવિવરીદમ નાણમ જૈયા તુ હોદી જીવસ તયા ન કિંચિમ કુબદી ભાવમ ઉવોગ શુદ્ધપ્પા. શું કહે છે? આ જીવ ભેદ વિજ્ઞાનના અભાવમાં અભેદ ભાવ કરે છે. ભેદ વિજ્ઞાન એટલે જ્ઞાનપૂર્વક ભેદ કરવો, તે સાદી ભાષામાં લઈએ છે. જ્ઞાનપૂર્વક ભેદ કરવો તેનું નામ ભેદ વિજ્ઞાન. હવે એવું જ્ઞાન નહીં હોવાથી જીવ અભેદ ભાવ કરે છે અથવા ભાવથી અભેદતા સાધે છે. કોની કોની સાથે? એની આ ત્રણ ગાથા લખે છે. એક તો એની નજીકમાં ક્રોધાદી ભાવ એટલે વિકારી પરિણામ છે, ક્રોધ માન માયા લોભ અનેક પ્રકારના રાગ દ્વેષ મોહ, એ જે પરિણામ છે એની સાથે એકત્વ સાધે છે, એકત્વ આરાધે છે અને એકત્વ ભાવે પરિણમે છે. ભેદ વિજ્ઞાનનો અભાવ હોવાથી જુદું હોવા છતાં જુદો અનુભવ કરતો નથી. જ્ઞાન જુદું છે, જ્ઞાન તે આત્મા છે અને જ્ઞાન જુદું છે અને આ ભાવ છે તે જ્ઞાનથી જુદો છે, છતાં પણ જ્ઞાન એની સાથે તન્મય થઈને પ્રવર્તે છે. અભેદતા કરે છે એટલે તન્મય થઈને પરિણમે છે. હવે જુઓ કે આપણને જે રાગ દ્વેષ મોહ થાય છે તો તન્મય થઈને પરિણમે છે કે નથી પરિણમે છે? આ તો સમજાવે છે. હવે આપણે આપણા અનુભવને ટેલી કરવાનો છે કે આપણને જે રાગ દ્વેષના પરિણામ થાય છે એની સાથે આપણું જ્ઞાન તન્મય થાય છે કે નથી થતું, કે જુદું રહે છે? એની તન્મય થાય છે. તો ત્યાં ભેદ વિજ્ઞાનનો અભાવ છે અને અભેદતા સાધે છે. ભાવથી જ્ઞાન એટલે આત્મા પોતે અભેદતા સાધે છે. એક બીજું, એનું નિમિત્ત જે કર્મનો ઉદય છે એ ભલે છદ્મસ્થ જીવને દેખાતો નથી તો પણ એની સાથે પણ અભેદતા સાધે છે. ત્યારે તમે એક તર્ક કરી શકો કે જે દેખાય નહીં એની સાથે અભેદતા કેવી રીતે જીવ કરે? શું પણ કેવી રીતે કરે છે? એક અનુભવથી વાત પકડીએ. તમે શાંતિથી સૂતા છો, સ્વપ્ન આવ્યું એટલે કર્મનો ઉદય ચાલુ થયો એ પ્રકારનો. સ્વપ્નમાં તમે કોઈની સાથે રાગ કર્યો તો અંદરમાં કર્મ પ્રકૃતિમાં રાગનો ઉદય છે. તમે ઊંઘો છો પણ છતાં તમે રાગમાં જોડાવ છો, દ્વેષ કરો છો ત્યારે દ્વેષમાં જોડાવ છો, અનેક પ્રકારના વિભાવ થાય છે ઊંઘમાં. હવે જાગવાનો બીજો દ્રષ્ટાંત કે તમે શાંતિથી બેઠા છો, એમાં કોઈનો વિચાર આવી ગયો, એ ભાઈ તો કદાચ હોય કે ન હોય, સ્વર્ગમાં ગયા હોય કે બારગામ હોય કે ત્યાં ઉપસ્થિત ન હોય તમારી સામે, પણ તમને કાં રાગ થાય ને કાં દ્વેષ થાય, કાં રાગ થાય કાં દ્વેષ થાય, કોઈને યાદ આવે. આપણે લ્યો ને સીધી વાત, દીકરો અમેરિકામાં ભણતો હોય કે ક્યાંક હોસ્ટેલમાં ભણતો હોય, દીકરો દીકરી કોઈ બી અમે ઘરમાં હોય નહીં, એના પ્રત્યે જે રાગ આવે તો અંદર જે કર્મનો ઉદય છે એની સાથે તમે જોડાણ છો. સામે કોઈ પ્રસંગ નથી, સામે કોઈ પ્રસંગ નથી, પણ તમે અંદરમાં કર્મની સાથે જોડાવ છો સમયે સમયે. હા, જીવ ક્યાં તો કર્મના ઉદયમાં જોડાય અને કાં આત્મામાં જોડાય, ક્યાં પરમાં જોડાય ને ક્યાં સ્વમાં જોડાય, બે સ્વને પર બે જ વિભાગ છે. એક આત્મા પોતે એક કોર, પોતે એક છે ને એક કોર આખું ગામ છે, આખું ગામ એટલે જીવ ને અજીવ, પરમાણુ અને બીજા જીવો એની સાથે જોડાઈ જાય છે. બીજો વધારે દ્રષ્ટાંત લઈએ આપણે કે ખાલી તમે જમવા બેઠા અને રોટલી એક મિનિટ મોડી આવી, કેટલી અડધી મિનિટ કે એક મિનિટ મોડી આવી, બે ચાર રોટલી તો અંદર વહી ગઈ હોય, એટલી બધી કઈ ભૂખ ન લાગી હોય કે આપણે રોટલી માટે ધમાધમ કરી બેસીએ, પણ ભૂખ લાગી હોય તો એટલું એવું તો ન બને કે આપણે તોફાન કરવા માંડીએ બાળકોને જેમ, પણ મોટા માણસ પણ અંદર ક્રોધ પ્રકૃતિનો ઉદય આવે એટલે 15 સેકન્ડ મોડું થયું હોય ને ત્યાં પારો આસમાને જાય છે. તો અંદર જે ક્રોધ પ્રકૃતિનો ઉદય આવ્યો ને ત્યાં જોડાઈ ગયો. પેલું તમારું મોડું જે થવાનું હતું એ પરમાણુનું સ્વતંત્ર પરિણમન છે, જીવ જોડાઈ જાય સીધો પ્રકૃતિના ઉદયમાં જોડાઈ જાય. અરે અમે કઈ ન હોય ને ભ્રમ થાય, લ્યો પ્રકૃતિના ઉદયમાં જોડાઈ જાય. અંધારું હોય કે મને કઈ ભૂત દેખાણું, લ્યો કઈ ન હોય, અંદર અંદર કર્મનો ઉદય છે. 8 પ્રકારના કર્મનો ઉદય છે, નાનાવરણી, દર્શનાવરણી, મૂળની, અંતરાય, નામ, આયુષ, ગોત્ર અને વેદની, એ 8 પ્રકારના કર્મનો ઉદય છે. એમાં આયુષ સાથે તો જોડાયેલો જ છે, કેમ કે શરીરથી હું જીવું છું, શ્વાસોશ્વાસ વગેરે, એટલે આયુષને તો આયુષને ભોગવે છે એનો અર્થ શું કે આયુષ સાથે તો જોડાયેલો છે. પછી સાતા સાતા વેદની સાથે જોડાણો છે, કાં સાતાને ભોગવે છે કાં સાતાને ભોગવે છે. એવી રીતે જ્ઞાનાવરણ દર્શનાવરણ પણ ચાલુ છે, જ્ઞાન અધુરૂપ છે એટલે આવરણ પામેલું છે એને પણ ભોગવે છે. 8 કર્મના ઉદયને જીવ ભોગવે છે અને એ ઉદય મારો છે એમ અનુભવ કરે છે. હવે એ કર્મના પરમાણુમાં જીવની સત્તા નથી, જીવની હયાતી નથી, જીવની મોજૂદગી નથી, કર્મના પરમાણુ જળ છે, છતાં જીવ એમાં એકત્વ સાધે છે એવું બને છે અને એ નિરંતર બની રહ્યું છે. અત્યારે 8 કર્મની સાથે સંસારી જીવનું જોડાણ ચાલુ છે અને ધારાવાહી આઠે કર્મ નો ઉદય પણ ચાલુ છે. આમ છે બે વાત, એક ભાવ લીધી ક્રોધ માન માયા લો, એક કર્મ લીધા, બે ત્રીજું નો કર્મ એટલે સંયોગ. સંયોગ સાથે જીવ નું જોડાણ છે, શરીર પણ સંયોગ છે, કુટુંબ પરિવાર પણ સંયોગ છે, દુકાન ધંધો વેપાર સમાજ આબરુ કીર્તિ આ બધા સંયોગ છે. એની સાથે પણ જીવ આ મારા છે, આ મારા છે, આ મારા છે, મારા નથી ને મારા છે, આ મારા નહીં ને પાડોશી ને મારા નહીં ને આ મારા જોડાણ ચાલુ છે, એને નો કર્મ કહે છે. કર્મનું ફળ, કર્મના ફળને નો કર્મ કહે છે. ત્રણ જગ્યાએ જીવ અભેદ ભાવ કરે છે, અભેદતા સાધે છે અને નવા કર્મ બાંધે છે. આ વિષય બંધ અધિકારનો છે, નવા કર્મ બાંધવાનો, અને એ નવા બંધને આવતો અટકાવીને જીવ ભેદ વિજ્ઞાન પૂર્વક આત્મશુદ્ધિ કરે, શુદ્ધોપયોગ કરે ત્યારે એને સંવર થાય છે, આત્મશુદ્ધિ થાય છે. ગાથાનો આશય આટલો છે. આશય એટલા માટે સમજાયો કે ભાષા છે એ અમૃતચંદ્રાચાર્યની શાસ્ત્રીય પરિભાષા, વિદવત્તાપૂર્ણ પરિભાષા છે. સાદી ભાષામાં આચાર્યશ્રી વાત નથી કરી. ત્યારે આપણને એમ થાય કે આચાર્યશ્રી એવું શું કરવા કરતા હશે, આપણને સમજાય એવું ભાષા સાદી કેમ નહીં લખતા. પણ એ બહુ વિશાળ વિચારથી, વિશાળ વિચારથી શાસ્ત્ર લખતા હોય છે. વિશાળ વિચારમાં શું હોય છે કે વિદ્વાનોને પણ ધ્યાનમાં રાખે છે, અન્ય મતીઓને પણ ધ્યાનમાં રાખે છે, અન્ય મતીઓના વિદ્વાનોને પણ ધ્યાનમાં રાખે છે, એ બધું કરે છે. એટલે શાસ્ત્ર શાસ્ત્રની પદ્ધતિ લખાય, વળી આ શાસ્ત્રો છે એનો વિષય વિજ્ઞાનપૂર્ણ છે. એક એક શબ્દ એ વાત આવશે વિજ્ઞાનની, સાયન્સ જેને કહીએ આપણે. બીજું વિજ્ઞાન છે એટલે ટેકનિકલ છે, પ્રયોગાત્મક છે. વિજ્ઞાનની વાત અને વિજ્ઞાનના પ્રયોગોની વાત તો એની ભાષામાં જ કરવી પડે. જો ખરેખર વ્યવસ્થિત સમજાવવું હોય તો ડોક્ટરો આપણી ભાષામાં રિપોર્ટ ન લખે. તમે લેબોરેટરી ટેસ્ટ કરાવો એટલે એની ભાષામાં રિપોર્ટ આવે. ત્યાં આપણે એમ નથી કહેતા કે અમારી ભાષામાં તમે કેમ લખતા નથી. ત્યાં આપણને એ પૈસા આપીએ અને રિપોર્ટ લઈએ ત્યારે એ પહેલાં આપણે કહેતા નથી ભાઈ રિપોર્ટ અમારી ભાષામાં લખજો, અમને સમજાય એ રીતે. તો કે ન લખાય, કેમ કે તમને અંદર જે ગડબડ છે કે નથી એ અમારી ભાષામાં જ એમ એપ્રોપ્રિએટ લખાય છે, એપ્રોપ્રિએટ અમારી ભાષામાં લખાય છે. અને ડૉક્ટરો એ બરાબર સમજે છે, તમે તમારા ડૉક્ટર પાસે સમજી લેજો, સાદી સાદી ભાષામાં સમજવું હોય. બાકી અમે તો અમારી ભાષામાં જ લખશું, એક સાયન્ટિફિક વાત છે. વકીલને વકીલની ભાષામાં લખવાનું બોલવાનું થાય, ડૉક્ટરોને ડૉક્ટરોની ભાષામાં થાય, એમાં બીજાનો આગ્રહ કામ ના આવે. પોતે સમજવાની કોશિશ કરવી પડે. એટલે આશય આ પ્રમાણે છે. હવે ગાથામાં ગાથાર્થ લઈએ આપણે. ઉપયોગ ઉપયોગમાં છે, હવે ઉપયોગ છે એ શાસ્ત્ર ભાષા છે. ઉપયોગ એટલે જ્ઞાનનો પર્યાય, ઉપયોગ એટલે જ્ઞાનની અવસ્થા. બહુ સાદી ભાષા કરીએ તો જ્ઞાનની અવસ્થા, અથવા વર્તતું જ્ઞાન, પરિણમતું જ્ઞાન, ઉત્પન્ન થતું જ્ઞાન, એને ઉપયોગ કહે છે. શાસ્ત્રની ભાષામાં એને ઉપયોગ કહે છે. એ ઉપયોગ ઉપયોગમાં છે એટલે જ્ઞાન જ્ઞાનમાં છે. હવે આમાં શું ખોટું કીધું તપાસી લ્યો, તમારું જ્ઞાન જ્ઞાનમાં છે કે જ્ઞાનથી બહાર છે? જ્ઞાન તો જ્ઞાનમાં છે. જ્ઞાન જ્ઞાનને છોડીને ક્યાંય છે કે નથી? તમારી અવસ્થામાં જ્ઞાન છે એ જ્ઞાન જ્ઞાનમાં છે. તમારી અવસ્થામાં ક્રોધાદિકમાં ક્રોધાદિક ભાવ પણ છે, પણ એમાં કોઈ જ્ઞાન નથી, ઉપયોગ નથી. શું કીધું કે તમારું અત્યારે વર્તમાન ભાવની અવસ્થા છે એમાં બે પ્રકારના ભાવ છે, એક જ્ઞાન અને એક ક્રોધ, એટલે રાગ દ્વેષ મોહ વિભાવ અનેક પ્રકારના છે. અને એક દ્રષ્ટાંતમાં ક્રોધ કીધો, ક્રોધ એટલા માટે કહ્યું કે પકડાય છે, માયા પકડાય નહીં, લોભ પણ કદાચ ન પકડાય સૂક્ષ્મ હોય તો. ક્રોધ છે ને એ ભડકા જેવો છે, સ્થૂળ બહુ છે. એટલે આચાર્યદેવે એમ તો સહેલાઈથી સમજાવવા માટે વાત તો કરી છે કે ક્રોધ ક્રોધમાં છે અથવા વિભાવ વિભાવમાં છે. ક્રોધ એટલે વિભાવ લ્યો, શું જ્ઞાન જ્ઞાનમાં છે, જ્ઞાન કોઈ વિભાવમાં કે ક્રોધમાં નથી, આટલી વાત ચાલી. શું તપાસતા જવું સમજવા માટે? આ અધ્યાત્મ શાસ્ત્ર છે અને અધ્યાત્મ શાસ્ત્રને સમજવા માટે સમજતી વખતે એ જે જે ભાવ કહે તે તે ભાવને અંદરની અંદર ટેલી કરતા જવા, તો એવી રીતે સમજાશે કે તમે કોઈ દી ભૂલશો નહીતર તમે શબ્દોના અર્થ સમજાશો પણ એ વાત ભૂલી જતા વાર નહીં લાગે. સ્મરણ શક્તિ દરેકની મર્યાદિત હોય છે, સ્મરણ શક્તિનો માત્ર વિષય નહીં બનાવો, તેથી આગળ થોડુંક ચાલવું આવા શાસ્ત્રો સમજવા માટે. તો એનો ફાયદો પણ બહુ મોટો છે, પછી એનો ફાયદો પણ બહુ મોટો છે. એટલે આપણે ક્રોધ તો ખાલી દ્રષ્ટાંત લીધો છે, બધા વિભાવ ભાવો લઈ લેવા. એક જ્ઞાન ને છોડીને જે કોઈ બીજા ભાવો છે એ બધા વિભાવો છે. અત્યારે પરિણમનની અંદર, તમારા પરિણમનની અંદર બે જાતના ભાવ છે. એક જ્ઞાન, તે આત્મજાતિનો ભાવ છે. કેવો? આત્માની જાત છે, સ્વભાવની એનો ભાવ છે. બાકીના એ સિવાયના જેવા જે કોઈ ભાવો હોય, ભલે તમને સમજાય કે ન સમજાય, ક્રોધ સમજાય, બીજા ભાવ કદાચ ન સમજાય નામથી, ગમા અણગમાના, ફાવવા નહીં ફાવવાના, જેટલા કોઈ ભાવો છે એ બધા વિભાવ ભાવો છે. જ્ઞાનમાં જ્ઞાન છે, જ્ઞાન કોઈ વિભાવ ભાવમાં નથી, આટલું પહેલું વચન છે. હવે એને ટેલી કરી જવું પડે કે જ્ઞાન તો જ્ઞાનમાં છે, બરાબર સમજાય છે, પણ બીજા ભાવ સાથે જ્ઞાન એટલું બધું મિશ્ર થઈ ગયું છે કે બીજા વિભાવ ભાવમાં જ્ઞાન નથી, એ વાત સમજવી અઘરી પડે એવું છે, કઠણ પડે એવું છે. સર્વસામાન્ય બધાને સમજાય એવી વાત નથી, પણ આ સમયસર ભેદ વિજ્ઞાનના સ્ટેજ સુધી પહોંચેલા મુમુક્ષુ માટે છે. કોના માટે છે? હવે હજી વેદનામાં ન આવ્યા હોય, પૂર્ણતાનું લક્ષણ ન બાંધ્યું હોય, શું પ્રયોજનની દ્રષ્ટિ ન ખુલી હોય, એ બધા સ્ટેજમાં જે પણ ઉદાસીનતાનો ક્રમ જેને વૈરાગ્ય કહે છે એ પણ ના આવ્યા હોય, અવલોકન પણ ન ચાલુ થયું હોય, ન ચાલતું હોય, તો ભેદ વિજ્ઞાન તો ક્યાંથી થાય? અહીંયા તો વચ્ચે જ્ઞાનીની સત્સંગથી એની ઓળખાણ થઈ હોય એ પણ સ્ટેજ છે, પછી આગળ ચાલતા સ્વરૂપની ઓળખાણ થઈ હોય, પછી જે ભેદ વિજ્ઞાન ચાલે ત્યારે સંવર થાય, શુદ્ધો ઉપયોગ થાય, એ પહેલા ન થાય. એટલે કોઈ પણ શાસ્ત્ર વાંચતી વખતે કયા સ્ટેજની અહીંયા વાત કહે છે એ પહેલું સમજવું જોઈએ, નહીતર એ કથા કરે રામને ને આપણે સમજીએ કૃષ્ણને, એવું થઈ જાય, એવી ગડબડ થઈ જાય. એ કહેવા માંગે કઈક ને આપણે સમજીએ કઈક. તો કોઈ પણ શાસ્ત્ર હાથમાં લ્યો, એનો જે કોઈ અધિકાર આપણે પહેલો વચલો છેલ્લો જે લઈએ, અહીંયા કોની વાત ચાલે છે? કેવળ જ્ઞાનીની વાત ચાલે છે, કોઈ મુનિરાજની વાત ચાલે છે, કોઈ જ્ઞાનીઓની વાત ચાલે છે, કે કોઈ મુમુક્ષુની વાત ચાલે છે? અને મુમુક્ષુની ચાલે છે તો કયા સ્ટેજની વાત ચાલે છે? આટલું જ્યાં સુધી સમજણમાં ચોખ્ખું ન હોય ત્યાં સુધી શાસ્ત્ર વાંચવાનો અધિકાર નથી. એ શાસ્ત્ર વાંચે તો કાંઈક ને કાંઈક ગડબડ થઈ જવાની. એટલે સામૂહિક સ્વાધ્યાયમાં આ વિષય ઉપર ચર્ચાય અને ખબર પડે કે શાસ્ત્ર કેવી રીતે વંચાય, નહીં તો પોતાની મેળે ખબર પડે એવું નથી. પાછા આ સમર અધિકારની ગાથા લઈને બેસે પણ કોની વાત ચાલે છે એ જ ખબર ન હોય. હવે અહીંયા આપણે ટેલી કરવાની વાત કરી કે જ્ઞાન જ્ઞાનમાં છે ને જ્ઞાન ક્રોધાદિકમાં નથી. અંદર જુએ તો ક્રોધ ને જ્ઞાન કઈ જુદા જુદા તો દેખાતા નથી. આચાર્ય કે છે એટલે આપણે હા પાડવાની રહી, મોટા પુરુષ કે છે એટલે આપણે હા પાડવાની રહી, પણ આપણને તો કઈ એવું લાગતું નથી. ત્યારે આ શાસ્ત્રો વાંચી જવા માટે નથી કે સાંભળી જવા માટે નથી, આ શાસ્ત્રો પરિણમન કરાવવા માટે લખાણા છે. પરિણમનની ચર્ચા ચાલી છે અને પરિણમન કરાવવા માટે લખેલા છે. પરિણમન ક્યારે થાય? કે પુરુષાર્થ હોય ત્યારે થાય. તો તથારૂપ પુરુષાર્થ સાથે આનો સ્વાધ્યાય થયો છે. ફળ બહુ મોટું છે એનું, એનું ફળ સંવર છે અને એનું ફળ મોક્ષ છે. સંવરનું ફળ નિર્જરા નિર્જરા થઈને મોક્ષ છે. ફળ બહુ મોટું છે. એટલે તો મના કરતે હૈ. ક્યાં પૂછા કે પરિણમન નહીં હોતા હોય તો કલ્પના હો જાયગી કે અવશ્ય હો જાયગી, વિકલ્પ મેં ચડ જાયગા ભય જ્ઞાન કા, તો ક્યા કરેગા? તો અપના સ્ટેજ તો હૈ નહીં, વિકલ્પ ચાલુ કર દેગા. તો કલ્પના વિકલ્પ મેં ચડ જાયગા, વો કલ્પના મેં ચડ ગયા, કલ્પના મેં ચડ ગયા તો ઉલટે રસ્તે ચડ ગયા, ક્યોંકિ કલ્પના ખુદ વિપર્યાસ હૈ, કલ્પના ખુદ વિપર્યાસ હૈ, ઓર વિપર્યાસ કા ફલ દુઃખ હૈ. વિપર્યાસ કા ફલ ક્યા હૈ? દુઃખ હૈ, ક્યોંકિ વિપર્યાસ દોષ કો ઉત્પન્ન કરતા હૈ, ઓર દોષ કા ફલ દુઃખ હૈ.
બચાવ કિસે? હા, બચાવ, બચાવ, इसका बचाव कैसे, इस तरह का विषय
नहीं, इसलिए तो ये लाइन चॉकआउट किया। ये लाइन चॉकआउट करने का क्या कारण है कि 86-195 पत्र के साथ कोऑर्डिनेशन 128 का किया, 128 के साथ 254 का किया, ये सब अलग अलग जगह से कोऑर्डिनेशन करके एक पूरा मुमुक्षुता आरोहण क्रम बनाया बनाया कि नहीं बनाया, बचना तो ऐसे ही हो गया। वो तो अच्छा हुआ कि कहीं ना कहीं बात मिलती है, पर ना सभी ज्ञानियों का अनुभव तो एक सा ही होता है, बात क्या थी मिली जाए से कृपाणु देवना 4-5 पत्रों में आपने बात ने गूंथी लीधी, व्यवस्थित करी नाखी। પોતાની મળે તો એ કોઓર્ડિનેશન કરતા આવડે નહીં, વાંચી જાય શું શું ફાયદો થાય, કાંઈ ફાયદો ન થાય એમ છે। ત્યારે હવે એક થશે કે ભાઈ આવું તો કાંઈ થતું નથી, તો આ અધિકાર હાથમાં લેવાનો શું અર્થ, સંવરમાં આ વાત આવી કે ક્રોધાદિકમાં કોઈ ઉપયોગ નથી, બુદ્ધિના સ્તરે સમજાય એવું છે કે ક્રોધ એક એવો ભાવ છે ને વિકલ્પે ચડવું નહીં, પ્રયોગે ચડવું છે, કેમ કે અહીંયા વિષય પ્રયોગનો ચાલશે, અહીંયા વિષય પ્રયોગનો ચાલશે। સમજાવવાની શૈલી બહુ ઉત્કૃષ્ટ શૈલી છે, તમારા પરિણામમાં ક્રોધ થયો, કોને જાણ્યું, જ્ઞાને જાણ્યું, બરાબર। હવે જ્ઞાને ક્રોધના આધારે જાણ્યું કે જ્ઞાને જ્ઞાનના આધારે જાણ્યું, આ એક બહુ જ સમજવા જેવો વિષય છે। શૈલી એ લીધી છે આચાર્ય દેવે, આધાર આધેય સંબંધ નથી। આ ત્રણ ગાથા હાથમાં લઈ એટલે 10-12 દી લાગે, અમારે જલ્દી નીકળાય નહીં ત્યાંથી। હા, ત્રણ ગાથા સાથે છે, ટીકા એક ત્રણ ગાથાની એક જ છે, ત્રણે ગાથાની જુદી જુદી ટીકા નથી, ત્રણે ગાથાની ભેગી એક ટીકા છે। જુઓ હવે ફરીને તપાસો, તપાસો ફરીને કે તમારું જ્ઞાન ક્રોધના આધારે ક્રોધને જાણવા માટેનું થયું કે જ્ઞાનના આધારે જાણો ક્રોધને જાણ્યો તમે, સૂક્ષ્મ પડે એવું છે જરા। ત્યારે જ્ઞાનમાં જાણવાની શક્તિ છે કે નહીં, જો શક્તિ હોય તો શક્તિ પોતે કામ કરે છે જાણવાનું, જ્ઞાનમાં રહેલી જ્ઞાન શક્તિ જાણવાનું કામ કરે છે, શક્તિને બીજાના આધારની શું જરૂર, જો શક્તિને બીજાના આધારની જરૂર હોય તો એને શક્તિ કેમ કહેવાય, એનું નામ શક્તિ ભૂસી નાખવું જોઈએ, બીજું પાડવું જોઈએ। માટે ન્યાયથી લોજિકથી એ વાત સિદ્ધ થાય છે કે જ્ઞાન પોતાની શક્તિ એ જાણે છે। ક્રોધના કારણે ક્રોધનું જ્ઞાન નથી, ક્રોધનું જ્ઞાન જ્ઞાન શક્તિના કારણે છે, ક્રોધના કારણે નથી। હવે આવું ઝીણું આચાર્ય દેવ શું કરવા સમજાવે છે કે અહીંયા સુધી તું ન સમજ તો તને જે તારા જ્ઞાનને જે જ્ઞેયનો આધાર લેવાની જે આધાર બુદ્ધિ થઈ ગઈ છે એ નહીં મટે, આ ક્રોધનો આધાર લીધો, પછી કર્મની અંદર નસીબનો આધાર લે છે, આમાં પૈસાની રેખા કઈ, જસની રેખા કઈ, શું એ કર્મ નો આધાર છે અને નો કર્મ નો આધાર લે છે. મકાન કપડા રોટી, રોટી કપડા ને મકાન, ઓછામાં ઓછો. પછી 5600 ચીજ જોઈએ છે પછીની વાત આપણે, પણ આધાર લઈ શકે ને. એ આધાર બુદ્ધિ જે જીવની છે, જીવ પોતે કેવળ એક અસંગ તત્વ છે, કોઈની સાથે એનું મિશ્રણ થઈ જતું નથી. જુદો ને જુદો જ રહીએ છીએ હંમેશને માટે. એ પોતાના અસંગપણાના બેભાનપણાને લઈને આધાર બુદ્ધિ એ પરિણમે છે અન્ય પદાર્થની આધાર બુદ્ધિ. જો સંસાર ચલાવવો હોય ને તો વિભાવ કર્યા વિના ચાલે નહીં. ક્રોધ પણ કરવો પડે, લોભ પણ કરવો પડે, માયાચારી પણ કરવી પડે, અને સ્વમાન પણ રાખવું પડે. સ્વમાનના બાનાની નિજાની છે, અહંભાવને પૂછે કે અમે કઈ વાત સસ્તા નથી. લગ્ન થાય ને ત્યારે, હવે આપણે ત્યાં ઓછું થઈ ગયું છે ગુજરાતીમાં, ગામડામાં તો પહેલાં હતું ને આ લોકોમાં હિન્દી ભાષામાં તો અત્યારે છે. લગ્ન થાય એટલે જમવા માટે બોલાવા જવું પડે, ત્યારે આવે. એક એકને બોલાવા જવું પડે, ટાઈમ થાય એટલે આવો ભાઈ તમે, આવો તમે, તમે જમવા આવો, ટાઈમ થઈ ગયો છે, જમવા આવજો, જમવા જમવા આવો. પહેલાં ગામડામાં જતા બોલાવા, બધું નજીક નજીકમાં ઘર હોય ને, શહેરમાં દૂર દૂરમાં ક્યાં બોલાવા જાય. કાર્ડ દેવા માટે 10-15 દિવસ અમારે તો મુંબઈમાં પોસ્ટ કરી નાખે અત્યારે ગમે જવાય. પેલા તો 10 પૈસા જતા, હા 10 પૈસાની ટિકિટ છોડી દેવાની. અમે ગયા હતા અમારી દીકરીના લગ્ન કરવા, તો અમે કીધું ભાઈ અમારા સગાવાલાને ત્યાં જઈ આવીએ, અમારે વેવાય કે જુઓ આ દેશ નથી, તમે ટિકિટ ચોડીને હોઉં પોસ્ટ કરી દો. એમ નહીં નજીકના સગા છે ને મળવા તો જવું જોઈએ ને, એમ કરીને જઈ આવ્યા. મેં ગાડી આપો જરા આટો મારી આવી મુંબઈ, નહીં તો ટેલિફોન. આ લોકો એવી રીતે ન આવે તમારે ત્યાં, હિન્દી ભાષામાં એ નથી આવતા. એમ તો રૂબરૂ મળવું જ જોઈએ ને આગ્રહ કરવો જ જોઈએ, તો જ આવે, નહીં તો ન આવે. શું વાત શું ચાલે છે કે એવું બધું કર્યા વિના સંસાર ચાલે નહીં એવો આધાર બુદ્ધિ પડી છે જીવની. અને જીવને સંસાર કરવો છે ને સંસાર નિભાવવો છે, એનો અર્થ કે એને મુક્તિ એ જવું નથી. આવી વાત છે. શું કીધું, ક્રોધાદિકમાં કોઈ ઉપયોગ નથી. અંદરથી આધાર બુદ્ધિ છોડાવે છે. ક્રોધાદિક વિભાવ જ્ઞાનનું જ્ઞેય છે. આ સમયસર ચાલે છે એમાં. મિત્ર મુમુક્ષુની ભૂમિકામાં એમ કે ભાઈ તારો દોષ છે એને તું પકડ, એનો સ્વીકાર કર, એનો પશ્ચાતાપ કર, પ્રમાણિકતા રાખ. સમયસારમાં તેમ કે તારા જ્ઞાનનું જ્ઞેય છે, તારે એને કાંઈ લેવા દેવા નથી. અધિકારી ચાલે છે. વિભાવ સાથે તારા જ્ઞાનને તારે કાંઈ લેવા દેવા નથી. બોલો તો એને કેટલું નિરસમાં આવે. જ્ઞાનીને ક્રોધમાન માયા લોભ વિભાવ થાય છે, પણ એ જ્ઞાનનું જ્ઞેય બનાવે છે. અને કેટલો રસ ઉડી ગયેલો હોય, એકદમ એનો રસ ઉડી ગયેલો હોય. કેમ કે એને જ્ઞાનનું જ્ઞેય છે, એ મારા છે એમ નથી, એવી રીતે પરિણમન કરે છે. રામચંદ્રજી સીતાજીની પાછળ રોતા હોય, ત્યારે રોવાના પરિણામ જ્ઞાનનું જ્ઞેય છે એ સ્વીકારવું આકરું કામ છે. ના ના આવે, અમારે અજ્ઞાનીઓ આવી રીતે નથી રોતા. બૈરાની પાછળ, બાયડીની પાછળ અજ્ઞાની આવા ન રહીએ. થોડાક સમજ ના હોય એ ન રોવે, આ તો જ્ઞાની થઈને રોવે એમ કે. ઠીક, એવું છે. બહુ મુશ્કેલ પડે એવી વાત છે. ક્રોધાદિકમાં કોઈ ઉપયોગ નથી. વળી ક્રોધ ક્રોધમાં જ છે. જે વિભાવ છે એ વિભાવમાં રહેલો છે, એ જ્ઞાનમાં જ્ઞાન રૂપે નથી થયો. જ્ઞાન ક્રોધ રૂપે નથી થયું, વિભાવ રૂપે નથી થયો, અને ક્રોધ જ્ઞાન રૂપે નથી થયું. ક્રોધ ક્રોધમાં જ છે, ઉપયોગમાં નિશ્ચયથી ક્રોધ નથી. ખરેખર ક્રોધ નથી. ત્યાં નિશ્ચય શબ્દ શું કરવા વાપર્યો? કે જે ક્રોધનો પરિણામ ઉત્પન્ન થયો એનો ફોટો પડ્યો જ્ઞાનમાં. જ્ઞાને જાણ્યું એનો અર્થ શું? કે એનું પ્રતિબિંબ આવ્યું ત્યારે જણાણો. તો પ્રતિબિંબ આવ્યું છે, બિંબ નથી આવ્યું. દર્પણમાં અગ્નિનું પ્રતિબિંબ છે, અગ્નિ નથી. એટલે અગ્નિ ઊનો છે, જ્ઞાન ઊનું નથી થયું, દર્પણ ઊનું નથી થયું. એમ ક્રોધ છે એ અગ્નિ જેવો છે, ભડભડાટ છે. જ્ઞાન એ વખતે શીતળ છે. જ્યારે ક્રોધનો પરિણામ ચાલે છે ત્યારે જ્ઞાનીનું જ્ઞાન શીતળતાનો અનુભવ કરે છે. કેમ? કે એ ભડકો બહાર છે, જ્ઞાનમાં નથી. ક્રોધનો ભડકો જ્ઞાન દર્પણની બહાર છે. દર્પણને ટેમ્પરેચર ન આવે, જ્ઞાન ગરમ ન થાય. ક્રોધ ગરમ થાય, જ્ઞાન ગરમ ન થાય. તો અલૌકિક રમત છે. એક જીવના બે પરિણામ. ક્રોધ પણ જીવના પરિણામ છે ને, કે ઝાડમાં ભીંતમાં થોડો થાય છે. થયો તો એ જીવના ચારિત્ર ગુણની પર્યાય છે ને, અને જ્ઞાન પણ એ જીવની પર્યાય છે. આપણે જે દ્રષ્ટિ છે એવું જોઈએ છે કે જો આ જીવને ક્રોધ થયો, જો આ જીવને ક્રોધ થયો, જો આ જીવને ક્રોધ થયો. જ્ઞાની કહેશે પણ જ્ઞાન જુદું રહીએ છે, અજ્ઞાનીનું જુદું રહીએ છો, એને અનુભવ એવો નથી. અજ્ઞાનીના જ્ઞાનમાં ક્રોધ નથી ગયો અને જ્ઞાન ક્રોધમાં નથી ગયો, પણ એની દ્રષ્ટિ ફરેલી છે. એટલે એને ખબર છે કે આ બિચારો ભૂલ્યો છે, એટલે એમ માને છે કે ક્રોધ મને થયો, મને એટલે જ્ઞાનમાં થયો. ખરેખર જ્ઞાનમાં એને જણાયો છે. જ્ઞાનીએ પુરુષાર્થ કર્યો છે, જ્ઞાનીએ ભેદ જ્ઞાનનો પુરુષાર્થ કર્યો છે. પોતે પણ જુદા પરિણમે છે અને બીજા જીવનું પરિણમન જેમ છે તેમ જાણે છે. જેમ છે એટલે શું? કે એનો પણ ક્રોધ અને જ્ઞાન જુદા છે, અને છતાં એને ભાન નથી, એટલે બેભાન પણ એવી રીતે પરિણમે છે. એમ શું કે એનું જ્ઞાન કંઈ ક્રોધવાળું લેપાઈ ગયું નથી. ક્રોધ અજ્ઞાનીએ ક્રોધ કર્યો એટલે એનું જ્ઞાન ક્રોધવાળું થઈ ગયું એમ નથી. એનું જ્ઞાન તો જ્ઞાન જ છે. એનું જ્ઞાન શીતળ જ છે. શરીરને તાવ આવે ત્યારે જ્ઞાનને ટેમ્પરેચર ક્યારે આવે? 105 ડિગ્રી આવી જાય. પેલ હોય ત્યારે નો આવે એમ છે. બહુ ગરમ થાય ત્યારે આવી જાય. એનો સ્વભાવ નથી. ત્રિકાળ અસંગ છે, ત્રિકાળ નિર્લેપ છે. એને તમે લેપાયમાન કરવા માંગો તો થાય એવું નથી. અત્યારે તો કાંઈ નથી કસાય. નિગોદના ભાવમાં પ્રચુર કષાયમાં જીવ પરિણમે. કેવો? એટલો કષાય કોઈ પર્યાયમાં ન હોય જેટલો નિગોદમાં હોય. એ તો બહુ પ્રચુરતા થઈને જ નિગોદમાં ગયો હોય છે. અને ત્યાં સમય સમયે ચાલુ જ છે એને, કેમ કે ઉદય એ જ પ્રકૃતિનો અને પરિણમન પણ ત્યાં એવું છે. શું નારકી કરતા વધારે કસાય વધારે ધવળમાં છે એવું છે, કેમ કે કર્ણાનો યોગનો ગ્રંથ છે ને એ ધવળમાં એવા છે. પ્રચાર પ્રચુર કસાય કલંક, નિગોજના જીવને લીધો છે પ્રચુર કસાય કલંક. ત્યાંય તે એ નિગુદના જીવનું જ્ઞાન કસાય વાળું થયું નહીં. અને આપણે અનંતવાર જીવ આવ્યા છે ને, બીજાની ક્યાં વાત કરો, અનદિનો આપણો જીવ છે. ત્રસ પર્યાય તો લિમિટેડ છે, બાકી અનંતકાળ બધાનો નિગુદમાં જ જાય છે. ત્યાં જઈને બહાર નીકળેલા છે, ત્યાં જઈને બહાર નીકળેલા છે, ત્યાં જઈને બહાર નીકળેલા છે. અનંતવાર આપણું જ્ઞાન લેપાઈ ગયું હતું ત્યાં તો અત્યારે આવી રીતે હોય નહીં. જો ત્યાં લેપાઈ ગયું હોય, બગડી ગયું હોય તો બગડેલું જ રહીએ કે નહીં? જ્ઞાન નથી બગડ્યું. આ જ્ઞાન તત્વ ક્યારે બગડતું નથી સમજાવવા માટે સમયસર છે, એની દ્રષ્ટિ કરાવી છે. જ્ઞાન તત્વ બગડતું નથી, તું જ્ઞાન સ્વરૂપે છું અને તું તને વળગી રહે બસ. આ સમયસર સાર આ છે, તું જ્ઞાન તત્વ છો, તું તને વળગી રહી ને કે હું જ્ઞાન તત્વ છું. બધા જ્ઞાનીઓ એમ જ કહે છે કે જો ભાઈ તું જ્ઞાન તત્વ છો, જ્ઞાન સ્વભાવી છો અને તને તારું જ્ઞાન જ ગમ્ય થાય છે. ગમ્ય થાય છે એટલે અનુભવાય છે, અનુભવ ગમ્ય થાય છે. બીજા પદાર્થો જણાય છે પણ અનુભવ ગમ્ય નથી થતા, કેમ કે તારામાં આવતા નથી, તને એનો અનુભવ ક્યાંથી થાય? જણાય ખરા, તારામાં આવતા નથી માટે અનુભવ ન થાય. દૂરવર્તી પદાર્થોને જાણવાનો જ્ઞાનનો સ્વભાવ છે, જાણે છે બિન પદાર્થોને, એમાં કાંઈ વાંધો નથી આવતો. કૃપાળુદેવનો ગ્રંથ પહેલો વહેલો વાંચ્યો ને આ વિષય સામે આવ્યો, પેલા સમયસર નહોતો આવ્યો, કૃપાળુદેવનો ગ્રંથ આવ્યો ત્યારે આ વિષય સામે આવ્યો ત્યારે એક વિચાર આવ્યો હતો. કહેનાર તો બરાબર કહે છે કે તું જ્ઞાન સ્વભાવી આત્મા છો, ક્રોધાદી ભાવ તારામાં થાય છે, તારી પર્યાયમાં એટલે તારામાં થાય છે. તું ક્રોધમાં એટલો બધો સાવધાન છો, વિભાવમાં એટલો બધો સાવધાન છો, મુખ્યપણે રાગ લઈ છે કેમ કે રાગ વધારે ચાલે છે, રાગમાં એટલો બધો સાવધાન છું કે હું રાગી હું રાગી હું રાગી હું રાગી હું ફલાણો ફલાણો રાગી છો, એટલે જેવો ફલાણો ફલાણો બધાની સાથેનો રાગ એને પોતે સ્વીકારી અને બેસી ગયો છે. હવે અહીંયા એક નવી વાત જે આવી છે, એ જે પહેલી વહેલી જે નવી વાત આવી છે, તું જ્ઞાન સ્વભાવી છો, તું જ્ઞાન સ્વરૂપી છો. ત્યારે એમ થાય જ્ઞાન તો છે અંદર, આપણે કેમ એ વાત છોડી દીધી છે? અંદર રાગ પણ થાય છે, અંદર જ્ઞાન પણ થાય છે. હું રાગી છું એ અનુભવ તો બરાબર થાય છે. તો જ્ઞાન સ્વરૂપી તું છો એમ કે છે, તો તું તને જ્ઞાન સ્વરૂપ છું, જ્ઞાન હોવા છતાં જ્ઞાન સ્વરૂપી અનુભવ કેમ કરતો નથી? એ ચૂક્યો કેમ? અહીંથી મંથન ઉપડ્યું. આ એક વાત આવી છે, આ વાત બહુ વજનદાર વાત છે કે આપણે ભૂલ્યા છીએ. અંદરમાં શું થયું છે? આપણે ભૂલ્યા છીએ. જે કોઈ રાગાદી વિભાવ થાય છે એની સાથે તન્મય થઈને એવો ને એટલો ને એવડો જ હું એ અનુભવમાં આખો સંસાર ચલાવવામાં આવે છે. અને જ્ઞાન સતત ચાલુ રહેતું હોવા છતાં, ક્યારેય બંધ નહીં થતું હોવા છતાં, અને પોતે જ્ઞાન સ્વરૂપી હોવા છતાં પોતે પોતાને ભૂલ્યો છે. આપ આપ કો ભૂલ ગયે ઇનસે ક્યા અંધેર. આથી મોટું અંધારું કયું? બહુ મોટું અંધારું આથી છે. એટલે એક જ્યારે નવી વાત આપણને કોઈ આપણી ભૂલ દેખાડે તો નવી જ વાત થઈ ને આપણા માટે, તો આ તો અનાદિની ભૂલ છે. જ્યારે કોઈ આપણી ભૂલ દેખાડે ને એ વાત સાવ નવી હોય તો માણસે શું કરવું જોઈએ? આમાં શું છે પ્રયોજન? તો સુખ દુઃખ નું છે. સંસારી જીવ સદાય દુઃખી થઈ રહ્યો છે અને એટલા માટે સદાય સુખ માટે ફાંફા મારે છે. ત્યારે જ્ઞાની પુરુષ એમ કે છે કે તારે તારે સુખી થવું છે ને, ક્યાં સુખી થવું છે તો તારી ભૂલ આ છે કે જ્ઞાન તારામાં છે, રાગદી તારામાં છે, એટલો રાગ ને તું શું કરવા પકડીને બેઠો છું એ મને કે કારણ ખરું. હવે સુખી થવું હોય તો જરાક પડખું ફેરવ. બે વાત વિદ્યમાન છે, જ્ઞાન પણ વિદ્યમાન છે, રાગાદી ભાવ પણ વિદ્યમાન છે. એકને પકડીને શું કરવા બેઠો છું, શું કરવા દુઃખી થશો? જો સુખી થવું હોય તો હું તને કહું છું કે તું જ્ઞાન સ્વરૂપ છું, તું તારા જ્ઞાન ને પકડીને બેસ, ગેરંટેડ સુખી થઈશ. આવી સીધી સાદી વાત મૂળમાં તો સમયસારમાં આટલી સીધી સાદી વાત છે ને, આટલી સીધી સાદી વાત સમજાવવા માટે 415 ગાથાનો મોટો આટલું વોલ્યુમ કર્યું છે. આ એક આશય ઉપર અંદરમાં મંથન અને પ્રયોગે જીવ ચડવો જોઈએ. સાંભળતા વેત જેવું સાંભળ્યું કે તું જ્ઞાન સ્વરૂપી છો, તું રાગાદી ને દેહાદી સ્વરૂપે નથી, એ કેમ કે એ બધા ચાલ્યા જશે, ચાલ્યા જાય છે, તારી નજર સામે રાગાદી ભાવો ચાલ્યા જાય છે ને દેહાદી પણ ચાલ્યા જશે, તું જ્ઞાન સ્વરૂપી રહી જઈશ. હું આવડી મોટી ભૂલ કેમ કરીને બેઠો? લોકો તો મને બુદ્ધિ વાળો ને ચતુર કે છે, ડાયો કે છે, ન કહેતા હોય તો પોતે તો એમ જ માનીને બેઠો છે. કોઈ એવું માનવા તૈયાર નથી કે હું અક્કલમાં અધૂરો છું. કોઈ માનવા તૈયાર નથી, અક્કલમાં અધૂરો નથી અને પૈસા એ પૂરો નથી, કેમ કે એની પાછળ છે. હજી જોઈએ. પણ આવડી મોટી ભૂલ જયારે કોઈ દેખાડે કે તારા ઘરમાં તે આવડી મોટી ભૂલ કરી છે, તારી અંદરમાં તે તારા ઘરમાં જ આવડી મોટી ભૂલ કરી છે, ત્યારે એ બુદ્ધિ ઉપર આપણે એકવાર ચોપડી મૂકવી જોઈએ કે અત્યાર સુધીની મારી બુદ્ધિ, હોશિયારી, અક્કલ એને આવડી મોટી થાપ ખાધી છે અને અનંતકાળથી દુઃખી થયો છો. આ બુદ્ધિ ઉપર વિશ્વાસ ન કરાય, આ બુદ્ધિ ઉપર વિશ્વાસ ન મુકાય. પરલક્ષી જ્ઞાન નો ક્ષયોક્ષમ વિશ્વસનીય નથી. પરલક્ષી જ્ઞાન નો ક્ષયોક્ષમ વિશ્વસનીય નથી. આ સિદ્ધાંત લખી નાખવો જોઈએ. પછી અંદર રિસર્ચ કરવું જોઈએ. હું જ્ઞાન સ્વરૂપી છું એમ લેવામાં મને વાંધો શું, મને મુશ્કેલી શું, મને તકલીફ શું, મને દુઃખ થવાનું કે સુખ થવાનું? દુઃખ થવાનું હોય તો હું ન કરું, સુખ થવાનું હોય તો શું કરવાનું કરું? અને આમાં બીજું શું, ક્યાં મોટો પર્વત ઉપાડવાનો છે? જ્ઞાન સ્વરૂપી છો ને જ્ઞાન સ્વરૂપી છો એમ સ્વીકારવાનો છે, આમાં બીજી વાત શું છે? અને એટલા માટે તિર્યંચ પણ કરી શકે છે. આ ભેદ વિજ્ઞાન તિર્યંચ પણ કરી શકે છે અને એ જ્ઞાન દશાને પ્રાપ્ત કરે છે. આત્મા જ્ઞાન સ્વરૂપી છે, એ પરમ સત્ય છે અને એ પરમ સત્ય જે સત્યને વળગે છે એનો બીડો આટલી વાત છે. બહુ સીધી સાદી વાત છે, પશુને પણ સમજાય એવી વાત છે, આપણને ન સમજાય એ પ્રશ્ન જ નથી. આપણે આપણા સુખ માટે, આપણા કલ્યાણ માટે થોડો પુરુષાર્થ કરવાની જરૂર છે, મિસકોન્સેપ્ટ બદલવાનો પુરુષાર્થ છે. આ અભિપ્રાય, ખોટા અભિપ્રાયને છોડી દેવાનો પુરુષાર્થ છે. સાચો અભિપ્રાય કેળવાય, જીવ આપોઆપ સુખી છે, કેમ કે સુખનો ભંડાર પોતે છે. શું કે છે, નિશ્ચયથી નથી એમ એટલા માટે કીધું અહીંયા કે ઉપયોગ ક્રોધ ક્રોધમાં જ છે, ઉપયોગમાં ક્રોધ નિશ્ચયથી નથી. એટલે શું કે પ્રતિબિંબ પડ્યું છે, ક્રોધ નથી આવ્યો. ક્રોધની પ્રકૃતિ એ નથી આવી, પરમાણુ એ એમાં જે વિપાક આવ્યો એ નથી આવ્યો, અને તારો જે ભાવ થયો એ પણ જ્ઞાનમાં નથી આવ્યો. તારો જે ક્રોધ ભાવ થયો એ જ્ઞાનમાં નથી આવ્યો. નિશ્ચયથી ખરેખર નથી આવ્યો એમ કે અહીંયા જોર દીધું આચાર્ય શ્રી, આ જગ્યાએ જોર આપ્યો. ખરેખર ક્રોધ જ્ઞાનમાં નથી આવ્યો, નિશ્ચયથી ક્રોધ જ્ઞાનમાં નથી આવ્યો. જ્ઞાનમાં એકલું જ્ઞાન રહ્યું છે, માત્ર જ્ઞાન રહ્યું છે, અને એ જ તારો આત્મા છે. જેટલું આ જ્ઞાન છે એટલો જ સત્ય આત્મા છે, એવી 206 નંબરની ગાથા છે નિર્જરાધિકારની, આ શાસ્ત્રની અંદર. જેટલું આ જ્ઞાન છે એટલો જ સત્ય આત્મા છે, સાચો આત્મા એટલો છે. આ ક્રોધાદી ભાવ તો આત્મા નથી, આત્માનું સ્વરૂપ નથી, એ આત્માનો મેલ છે, આત્માનો વિભાવ છે, અને દુઃખદાયક છે. જ્ઞાન અને એમ છે, જ્ઞાન પોતે ભાવ સ્વરૂપે છે, ક્રોધ પણ ભાવ સ્વરૂપે છે, બે ભાવાત્મક જ પર્યાય છે. એટલે એને જ્ઞાન ભાવ પણ કહેવાય છે, અને ક્રોધને ક્રોધ ભાવ પણ કહેવાય છે, કેમ કે બંને ભાવાત્મક પર્યાય છે. એટલા માટે તો અહીં સુધી રાખી, એક ગાથાનો શબ્દાર્થ પૂરો થયો છે, અહીંયા બીજીની ત્રીજી ગાથાનો શબ્દાર્થ કાલના સ્વાધ્યાયમાં લઈશું.